એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર વાચકને અંદરથી હલાવી દે. એન્ડ્રે ડુબુસ 3ની હાઉસ ઓફ સેન્ડ એન્ડ ફોગ.
હા, 1999માં આવી હતી અને આવતા વેંત છવાઈ ગઈ હતી. નેશનલ બુક એવોર્ડ ફાઇનલિસ્ટ બની ઓપરાના બુક ક્લબમાં પણ આવી.
અને પેલી ફિલ્મ પણ બની હતી ને એના પરથી. ઓસ્કર નોમિનેશન પણ મળ્યા હતા.
બિલકુલ. એટલે એન્ડ્રે ડુબુસ 3, જેમના પિતા પણ બહુ મોટા લેખક હતા, એમણે પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી, ખાસ કરીને જે સામાન્ય માણસો છે, કામદાર વર્ગ, એમના જીવનની જટિલતાઓ, એમની ઓળખ, વર્ગભેદ.
અને પેલો અમેરિકન ડ્રીમ, એની વાસ્તવિકતા શું છે, એ બધું એમની વાર્તાઓમાં આવે છે.
ચોક્કસ. અને હાઉસ ઓફ સેન્ડ એન્ડ ફોગ એનું સૌથી મોટું ઉદાહરણ છે. એ અમેરિકન સામાજિક યથાર્થવાદની પરંપરામાં આવે, પણ એમાં એકદમ સમકાલીન બહુસાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય છે.
તો આજનો આપણો હેતુ શું છે? આ નવલકથાની વાર્તા, એના પાત્રોની જે મનોવૈજ્ઞાનિક સફર છે અને એના ઊંડા વિષયો, એ સમજવાનો પ્રયત્ન કરીશું. કેવી રીતે બે સાવ અલગ પરિવારો એમના સપના, એમની જરૂરિયાતો એક દુઃખદ સંઘર્ષમાં પરિણમે છે.
અને મૂળ વાત બહુ સરળ છે પણ બહુ ગહન. ઉત્તરી કેલિફોર્નિયામાં એક નાનો બંગલો છે અને એક કહી શકાય કે સરકારી ભૂલ, અમલદારશાહીની ભૂલ,
હા, જેના કારણે કેથી નિકોલો નામની એક યુવતી પાસેથી એનું ઘર, જે એને વારસામાં મળ્યું હતું, એ ખોટી રીતે છીનવાઈ જાય છે.
બરાબર. અને પછી એ ઘરની હરાજી થાય છે અને એને ખરીદે છે મસૂદ અમીર બહેરાની, ઈરાનથી આવેલા ભૂતપૂર્વ એરફોર્સ કર્નલ, ઈરાની ક્રાંતિ પછી આવેલા, જે અહીં અમેરિકામાં પોતાના પરિવારનું ગૌરવ જાળવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે.
એટલે આ એક જ ઘર બે પરિવારો વચ્ચે ટકરાવનું કારણ બને છે. મિલકતનો અધિકાર, સાંસ્કૃતિક ગેરસમજ, માનવીય જરૂરિયાતો, બધું ભેગું થાય છે અને છેવટે
એક વિનાશક સંઘર્ષ ઊભો થાય છે.
તો પહેલા કેથી નિકોલોની વાત કરીએ. એ મુખ્ય પાત્ર છે. એની પરિસ્થિતિ શું છે વાર્તાની શરૂઆતમાં?
કેથી, એના જીવનમાં ઘણું બધું એક સાથે ચાલી રહ્યું છે. લગ્ન તૂટી ગયા છે, થોડી હતાશા છે, દારૂની સમસ્યા સાથે પણ સંઘર્ષ કરે છે.
એટલે એ ભાવનાત્મક અને આર્થિક રીતે બહુ સ્થિર નથી.
બિલકુલ. અને એના માટે આ ઘર ખાલી ચાર દિવાલ નથી, એ એની સ્ટેબિલિટી છે, એની ઓળખ છે, એના પિતા તરફથી મળેલો વારસો, ભૂતકાળ સાથેનું એકમાત્ર જીવંત જોડાણ. એટલે સમાજના એવા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે જેની પાસે કોઈ મજબૂત ટેકો નથી, કોઈ સેફ્ટી નેટ નથી.
એની સફર કેવી રીતે આગળ વધે છે ઘર ગુમાવ્યા પછી?
શરૂઆતમાં તો એ સિસ્ટમનો ભોગ બનેલી લાગે છે, લાચાર, ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. પણ પછી ઘર પાછું મેળવવાની એની જે જીદ છે, એને ધીમે ધીમે થોડા નૈતિક રીતે શંકાસ્પદ રસ્તા પર લઈ જાય છે.
અને એમાં પેલો ડેપ્યુટી શેરીફ લેસ્ટર બર્ડન, એનો રોલ આવે છે ને?
હા, લેસ્ટર બર્ડન સાથેનો એનો સંબંધ આખી ટ્રેજેડીને વધારે વેગ આપે છે. એની નિરાશા વધતી જાય છે અને નિર્ણયો ખોટા પડતા જાય છે.
હવે વાત કરીએ બીજા મુખ્ય પાત્રની, કર્નલ મસૂદ અમીર બહેરાની. એમની પૃષ્ઠભૂમિ બહુ રસપ્રદ છે.
હા, ઈરાનમાં શાહના શાસન વખતે એરફોર્સમાં ખૂબ શક્તિશાળી કર્નલ હતા, પણ ક્રાંતિ પછી બધું જ છોડીને અમેરિકા આવવું પડ્યું.
એટલે અહીં એમનું જીવન સાવલ જ છે.
બિલકુલ. અહીં એ દેખાવ એવો રાખે છે કે જાણે હજુ પણ એ જ પ્રતિષ્ઠા છે, પણ હકીકતમાં એ બે નોકરીઓ કરે છે, સવારે કચરો ઉપાડવાની અને સાંજે કન્વીનિયન્સ સ્ટોરમાં ક્લાર્કની.
ઓહો, આ તો બહુ મોટો કોન્ટ્રાસ્ટ છે.
ખૂબ જ. આ પાત્ર છે ને, એ સ્થળાંતરિત વ્યક્તિનું વિસ્થાપન, પેલી જૂની ઓળખ અને સામાજિક દરજ્જો ગુમાવવાની પીડા, અને નવા દેશમાં ગૌરવ પાછું મેળવવાનો એમનો જે દૃઢ નિશ્ચય છે, એ બધું બતાવે છે.
એટલે એમના માટે કેથીનું ઘર ખરીદવું એ ખાલી પ્રોપર્ટીમાં રોકાણ નહોતું?
ના, જરાય નહીં. એ એમના માટે એક તક હતી, પરિવારનું સન્માન પાછું મેળવવાની, અમેરિકન ડ્રીમ સાકાર કરવાની, અને ખાસ તો એમના દીકરા ઇસ્માઇલને સારું ભવિષ્ય આપવાની.
એમનું પાત્ર ઘડાયું છે શેનાથી? ગૌરવ અને જવાબદારી.
હા, અપાર ગૌરવ અને પિતૃસત્તા જવાબદારી. એમની અંદરનો અવાજ, એમના વિચારો, એમના ભૂતકાળના શિક્ષણ અને દરજ્જાને સતત યાદ કરાવે છે. એમનું પેલું વાક્ય છે ને, સવારે હું મારો યુનિફોર્મ પહેરું છું અને અજાણ્યા લોકોનો કચરો એકઠો કરવા જાઉં છું. આ જ બતાવે છે કે એમના ગૌરવ અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચે કેટલો તણાવ છે.
અને આ ગૌરવને કારણે જ એ કેથીને કેવી રીતે જુએ છે?
એ કેથીને એક વ્યક્તિ તરીકે જે તકલીફમાં છે એમ નથી જોતા. એને પોતાના પરિવારના ભવિષ્યના રસ્તામાં આવતા એક અવરોધ તરીકે જુએ છે. અને એમનું આ જે અક્કડ ગૌરવ છે એ જ એમની ટ્રેજેડીનું મોટું કારણ બને છે.
બીજા કયા પાત્રો મહત્વના છે આ કથામાં?
લેસ્ટર બર્ડનની વાત તો આપણે કરી. ડેપ્યુટી શેરીફ, જે પોતાના જીવનથી કંટાળેલો છે અને કેથીનો રક્ષક બનવા જાય છે, પણ છેવટે પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે.
એનો પેલો વિચાર પણ હતો ને, લોકો યુનિફોર્મ જુએ છે અને વિચારે છે કે તેઓ મને જાણે છે.
હા, એ બતાવે છે કે બાહ્ય દેખાવ કેવી રીતે અંદરની વાસ્તવિકતાને છુપાવી શકે છે. પછી છે નાદી બહેરાની, કર્નલની પત્ની. એ સહાનુભૂતિ ધરાવે છે પણ પતિના નિર્ણય સામે કશું બોલી શકતી નથી. એ જાણે મૌન પીડાનું પ્રતીક છે.
અને એમનો દીકરો ઇસ્માઇલ.
હા, ઇસ્માઇલ કિશોરાવસ્થામાં છે, બે સંસ્કૃતિઓ વચ્ચે અટવાયેલો છે. પિતાની અપેક્ષાઓનો ભાર છે એના પર અને આખા સંઘર્ષમાં એ સૌથી નિર્દોષ ભોગ બને છે.
તો હવે વાર્તા કેવી રીતે આગળ વધે છે? શરૂઆત કેવી રીતે થાય છે આ સંઘર્ષની?
શરૂઆત થાય છે કેથીને મળેલા ખોટા ટેક્સ બિલથી, અને પછી ઘર ખાલી કરવાની નોટિસ. અમલદારશાહી એટલી ઉદાસીન છે કે એ પોતાની વાત સાબિત જ નથી કરી શકતી
અને એને ઘર ખાલી કરવું પડે છે. લેસ્ટર બર્ડન પણ ત્યાં હાજર હોય છે એ વખતે.
હા, પછી હરાજી થાય છે. કર્નલ બહેરાની બહુ ઓછી કિંમતે ઘર ખરીદી લે છે. એમના માટે તો આ એક સફળ રોકાણ છે. એ પરિવાર સાથે રહેવા આવી જાય છે.
અને કેથી, એ શું કરે છે?
કેથી હાલે પોતાની કારમાં રહે છે. એ બહેરાનીને મળવાનો પ્રયત્ન કરે છે, સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ બહેરાની એને અસ્થિર અને ઉપદ્રવી સમજીને વાત સાંભળવાની જ ના પાડી દે છે. એ માને છે કે કાયદેસર ઘર હવે એમનું છે.
અહીંથી જ તણાવ વધવાનો શરૂ થાય છે.
હા, બરાબર. કેથીને એક વકીલ મળે છે જે કાઉન્ટીની ભૂલ સ્વીકારે છે, પણ કાનૂની પ્રક્રિયા તો ધીમી હોય છે. અને આ દરમિયાન લેસ્ટર બર્ડન કેથી સાથે વધુને વધુ જોડાઈ જાય છે.
એ પોતાના પરિવારને પણ છોડી દે છે, નહીં?
હા, એ પોતાના પરિવારને છોડીને કેથીનો રક્ષક બની જાય છે, પણ પછી એ પોતાની સત્તાનો દુરુપયોગ કરવા માંડે છે. બહેરાની પરિવારને ધમકાવે છે, ડિપોર્ટેશનની બીક બતાવે છે.
આ તો પરિસ્થિતિને સાવ બદલી નાખે છે.
ચોક્કસ. આ ઘટના પછી સંઘર્ષનું સ્વરૂપ બદલાઈ જાય છે. બહેરાની વધુ મક્કમ બની જાય છે. એમને લાગે છે કે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે.
અને કેથીનું શું થાય છે? એની નિરાશા વધતી જાય છે.
હા, એ લોન મેળવવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે. અને પછી એકદમ ભાંગી પડે છે. પોતાની મોટેલ રૂમમાં ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
ઓહ, પણ લેસ્ટર એને બચાવી લે છે.
હા, લેસ્ટર સમયસર પહોંચી જાય છે અને એને બચાવી લે છે. પણ આ ઘટના લેસ્ટરને વધુ કઠોર બનાવી દે છે. એ હવે બહેરાનીને માત્ર કાનૂની પ્રતિસ્પર્ધી નહીં, પણ કેથીની આ હાલત માટે સીધો જવાબદાર માનવા લાગે છે.
એટલે બંને પક્ષ હવે વધારે આક્રમક બની જાય છે.
બરાબર. બહેરાની પણ વકીલ રોકે છે, ઘર પર વધુ પૈસા ખર્ચે છે, પોતાની સ્થિતિ મજબૂત કરે છે, અને લેસ્ટર બદલો લેવા માટે વધુ ઉશ્કેરાય છે. જાણે હવે પાછા વળવાનો કોઈ રસ્તો જ નથી.
આને જ કદાચ પોઈન્ટ ઓફ નો રિટર્ન કહેવાય.
હા, અને અહીં લેખકની જે શૈલી છે, વારાફરતી બંને પાત્રોના દૃષ્ટિકોણથી વાત કહેવાની, એ બહુ અસરકારક છે.
હા, એનાથી આપણે બંનેની મજબૂરી સમજી શકીએ છીએ. કોઈ એકને વિલન બનાવવો મુશ્કેલ બની જાય છે.
સાચી વાત. આપણે બંને માટે સહાનુભૂતિ અનુભવીએ છીએ, ભલે એમના નિર્ણયો ખોટા હોય. આ નૈતિક દ્વિધા જ વાર્તાને પકડી રાખે છે.
અને પછી આવે છે પેલો ક્લાઇમેક્સ, ઘર્ષણ અને દુઃખદ અંત.
હા, લેસ્ટર અને કેથી ઘરના ખાલી ગેરેજમાં ઘૂસી જાય છે અને જ્યારે બહેરાની પરિવાર પાછો આવે છે ત્યારે હિંસક મુકાબલો થાય છે.
લેસ્ટર બંદૂક કાઢે છે.
હા, એ બહેરાની પરિવારને બંદૂકની અણીએ બંધક બનાવે છે. એની માંગણી હોય છે કે બહેરાની ઘર કાઉન્ટીને પાછું વેચવા માટે કાગળ પર સહી કરે.
પણ પડોશી પોલીસ બોલાવી લે છે.
હા, અને ઘરને પોલીસ ઘેરી લે છે. વાતાવરણમાં ગભરાટ અને અંધાધૂંધી ફેલાઈ જાય છે. લેસ્ટર આત્મસમર્પણ કરવા જેવો થાય છે, બંદૂક ફેંકે છે, પણ અચાનક
શું થાય છે?
એમનો દીકરો ઇસ્માઇલ, કદાચ ડરના માર્યા કે ગેરસમજથી, એ નીચે પડેલી બંદૂક ઉપાડે છે અને એક પોલીસ અધિકારી, જે પરિસ્થિતિને સમજી નથી શકતો, એ ઇસ્માઇલને ખતરો માની લે છે
અને ગોળી ચલાવી દેશે.
હા, ઇસ્માઇલનું ત્યાં જ મૃત્યુ થાય છે.
હાય ભગવાન, આ તો બહુ જ કરુણ છે. એક નિર્દોષ છોકરો આ પુખ્તોના ઝઘડાનો ભોગ બની જાય છે.
આ ક્ષણ ખરેખર હૃદયને ચીરી નાખે એવી છે, અને એના પછી જે થાય છે એ તો કલ્પના બહારનું છે.
કર્નલ બહેરાની શું કરે છે?
કે સંપૂર્ણપણે ભાંગી પડે છે. એમનું ગૌરવ, એમનું સપનું, એમનો દીકરો, બધું જ ખતમ થઈ જાય છે. એમને લાગે છે કે હવે એમની પત્ની નાદી માટે આ દુનિયામાં માત્ર અપમાન અને દુઃખ જ બચ્યું છે.
એટલે
હા, એ ઘરે જાય છે, એમની પત્ની ઊંઘમાં હોય છે, અને એને દુઃખમાંથી મુક્તિ આપવા માટે પ્લાસ્ટિકની થેલી વડે ગળું દબાવીને મારી નાખે છે.
ના, આ તો ભયાનક છે.
અને પછી પોતાનો પેલો જૂનો ઈરાની એરફોર્સનો યુનિફોર્મ પહેરે છે, જાણે પોતાના ભૂતકાળના ગૌરવ અને વર્તમાનની સંપૂર્ણ નિષ્ફળતાનું પ્રતીક હોય એમ, અને એ જ રીતે આત્મહત્યા કરી લે છે.
આખો પરિવાર ખતમ.
હા, બહેરાની પરિવારનો અંત આવી જાય છે.
અને બીજાઓનું શું થાય છે? લેસ્ટર, કેથી?
લેસ્ટરની ધરપકડ થાય છે, અને કેથી કાયદાકીય રીતે તો એ નિર્દોષ સાબિત થાય છે. એને ઘરની ચાવીઓ પાછી મળે છે.
પણ શું એ ખરેખર એની જીત કહેવાય?
એ જ સવાલ છે. એ જ ઘરમાં પાછી ફરે છે, પણ એ ઘર હવે ખાલી છે, લોહી અને દુઃખથી ખરડાયેલું. જે ઘર માટે આટલો સંઘર્ષ થયો એ હવે એક ભયાવહ યાદગીરી બની ગયું છે. વાર્તા ત્યાં પૂરી થાય છે, કેથી એ ખાલી ઘરમાં એકલી ઊભી છે.
આખી વાર્તા આપણને વિચારતા કરી દે છે. ઘણા બધા મુદ્દાઓ છે. પેલો અમેરિકન ડ્રીમ, એના વિશે શું કહે છે આ નવલકથા? શું એ ખરેખર શક્ય છે?
મને લાગે છે કે આ નવલકથા અમેરિકન ડ્રીમના વિકૃત સ્વરૂપને બતાવે છે. કેથી માટે ઘર, વારસો અને સ્થિરતા છે. બહેરાણી માટે એ સંપત્તિ, દરજ્જો અને ભવિષ્ય બનાવવાનું સાધન છે. પણ આ સપનું કેવી રીતે બંને માટે વિનાશક બની જાય છે એ જુઓ.
જાણે એ સપનું જ રેતી અને ધુમ્મસનું ઘર હોય. શીર્ષક જ કેટલું સચોટ છે.
બરાબર. રેતી કદાચ પાયાની અસ્થિરતા બતાવે છે, અને ધુમ્મસ પેલી ગેરસમજ, વાતચીતનો અભાવ, નૈતિક અસ્પષ્ટતા, જે આખા સંઘર્ષમાં છવાયેલી રહે છે.
બીજો મોટો મુદ્દો છે ગૌરવ, ખાસ કરીને કર્નલ બહેરાનીનું. એમનું ગૌરવ જ એમની કરુણતાનું કારણ બને છે ને?
હા, ચોક્કસ. એ ગૌરવ એમને સમાધાન કરવા દેતું નથી. એ પરિસ્થિતિને બીજાના દૃષ્ટિકોણથી જોવા દેતું નથી. એ જડતા બની જાય છે.
અને સાંસ્કૃતિક ગેરસમજ પણ મોટો ભાગ ભજવે છે.
બહુ મોટો. બંને પાત્રો એકબીજાની દુનિયા, એમની ભાષા, એમના મૂલ્યો કશું જ સમજી શકતા નથી. પેલું ધુમ્મસ જાણે એમની વચ્ચેની દિવાલ છે.
ઘરનો અર્થ શું છે એ પણ એક પ્રશ્ન છે. શું એ ખાલી કાનૂની દસ્તાવેજ છે, આર્થિક સંપત્તિ, કે પછી યાદો અને ઓળખનો સંગ્રહ? કેથીનું પેલું વાક્ય યાદ આવે છે, તે મારા પિતાની દુનિયામાં છેલ્લી નિશાની હતી.
હા, એના માટે ઘરનો અર્થ બહુ ઊંડો છે, જ્યારે બહેરાની માટે એ ભવિષ્ય અને સ્ટેટસ છે. બંનેના અર્થ અલગ છે.
અને છેલ્લે પેલી સંસ્થાઓની નિષ્ફળતા, અમલદારશાહી, કાનૂની સિસ્ટમ, પોલીસ.
હા, એ પણ સ્પષ્ટ દેખાય છે. નાની સરકારી ભૂલથી શરૂ કરીને ધીમી કાનૂની પ્રક્રિયા, લેસ્ટર દ્વારા સત્તાનો દુરુપયોગ, આ બધી સિસ્ટમ્સ જાણે સામાન્ય માણસને રક્ષણ આપવામાં, ન્યાય આપવામાં નિષ્ફળ જાય છે. આખી દુર્ઘટનામાં એમનો પણ ફાળો છે.
લેખકની શૈલી વિશે શું કહેશો? પેલી બંનેના દૃષ્ટિકોણથી વાત કહેવાની રીત.
એ જ આ નવલકથાની સૌથી મોટી તાકાત છે. એનાથી વાચક કોઈ એક પક્ષ નથી લઈ શકતો. આપણે બંનેની મજબૂરીઓ, એમના ડર, એમની પ્રેરણાઓ સમજી શકીએ છીએ. નૈતિક રીતે બહુ જ જટિલ બનાવી દે છે આખી વાતને.
અને વાતાવરણ શરૂઆતથી જ એક પ્રકારનો ભય અને અશુભનો અણસાર આવે છે.
હા, ધુમ્મસનું પ્રતીક, ઘરનું પ્રતીક, એ બધું મળીને એક ઘેરું ભારેખમ વાતાવરણ બનાવે છે, જાણે અંત અનિવાર્ય હોય.
આખી નવલકથા વાંચ્યા પછી કેવી લાગણી થાય?
ઊંડો શોક, લાચારી, ગુસ્સો પણ આવે કદાચ. પણ સૌથી વધુ તો એક સવાલ રહી જાય મનમાં, શું આ બધું ટાળી શકાયું હોત?
હા, એ જ. આ કોઈ સરળ જવાબ નથી આપતી, કોઈ એકને વિલન નથી બનાવતી.
ના, એ આપણને ન્યાય, સંપત્તિ, સહાનુભૂતિ આ બધા વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે. આપણા પોતાના પૂર્વગ્રહો પર પણ સવાલ ઉઠાવે છે.
તો અંતે આપણે આમાંથી શું શીખી શકીએ?
કદાચ એ કે જ્યારે સિસ્ટમની નિષ્ફળતાઓ, વ્યક્તિગત નબળાઈઓ જેમ કે ગૌરવ, ડર, નિરાશા સાથે ટકરાય છે ત્યારે પરિણામ કેટલું ભયંકર આવી શકે છે.
અને આવા નુકસાનને ટાળવા માટે, ખાસ કરીને જ્યારે સાંસ્કૃતિક ભેદભાવ હોય, ત્યારે એકબીજા પ્રત્યે સહાનુભૂતિ અને સંવાદ કેટલા જરૂરી છે. કદાચ એ જ ચાવી હતી જે અહીં ખોવાઈ ગઈ.
સાચી વાત છે. સમજણ અને વાતચીતનો અભાવ આખી ટ્રેજેડીનું મૂળ કારણ બની જાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.